आकाशवाणी। समाचार करण मकवाणा वाँचे छे। सौप्रथम मुख्य समाचार। રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે સંસદના બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ થશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશા અને છત્તીસગઢના 6 દિવસના પ્રવાસે જશે। એર ઇન્ડિયાએ દિલ્હીથી શાંઘાઈ સુધીની અવિરત ઉડાન સેવા 6 વર્ષ બાદ ફરીથી શરૂ કરી। ઈરાનના સર્વોચ્ચ નેતાએ અમેરિકાને ચેતવણી આપી કે ઈરાન પર કોઈપણ હુમલો પ્રાદેશિક યુદ્ધમાં પરિણમશે। અને આઈસીસી અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે સંસદના બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ થશે। આ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે। કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ સર્બાનંદ સોનોવાલ લોકસભામાં આ પ્રસ્તાવ રજૂ કરશે અને સાંસદ તેજસ્વી સૂર્યા પ્રસ્તાવને સમર્થન આપશે। રાજ્યસભામાં ભાજપના સાંસદ સી સદાનંદન માસ્ટર દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરાશે, જેને સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણી સમર્થન આપશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું। તેમણે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ દ્વારા સરકાર વિકાસની ગતિને જાળવી રાખવા અને અર્થતંત્રને પ્રોત્સાહન આપી રહી છે। બજેટ બાદ પત્રકાર પરિષદને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું કે આ વખતે કુલ મૂડી ખર્ચ ફાળવણી 12.2 લાખ કરોડ રૂપિયા છે, જે GDPના 4.4% છે અને છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે। બજેટમાં શ્રીમતી સીતારમણે ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ઉત્પાદન યોજનાનો ખર્ચ 40,000 કરોડ રૂપિયા સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો। દુર્લભ ખનિજ કોરિડોર અંગે તેમણે કહ્યું કે સરકારે રેર અર્થ કોરિડોર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે, જેથી ભારત સામગ્રી સાથે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે। 17 દવાઓ અને કેન્સરના દર્દીઓ માટેની દવાઓ પર મૂળભૂત કસ્ટમ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે। આરોગ્ય બજેટ વધારીને 1,05,000 કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતા 18% વધારે છે। આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં આરોગ્ય બજેટમાં 176% વધારો થયો છે।
સરકાર દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ કો જન જન તક પહોંચાને કે લિયે જો પ્રતિબદ્ધતા ઇસી બાત સે જાહિર હોતી હૈ કે પિછલે 12 વર્ષો મે સ્વાસ્થ્ય ક્ષેત્ર મે બજેટ ને 176% કી બઢોતરી દર્જ કી ગઈ હૈ। ઇસ વર્ષ આવંટિત 1,05,000 કરોડ સે અધિક કા બજેટ પિછલે વર્ષ કે બજેટ સે લગભગ 9% અધિક હૈ। ઇસ બજેટ મે મેન્ટલ હેલ્થ પર એક વિશેષ ફોકસ કિયા ગયા હૈ।
આ વર્ષના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ સેવાઓને મંત્રાલયોમાં સૌથી વધુ ફાળવણી મળી છે। સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 7.85 લાખ કરોડ રૂપિયાની ફાળવણી આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત GDPના 2% છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ માનવ કેન્દ્રિત છે અને પાયાના સુધારાઓ સાથે ભારતના પાયાને મજબૂત બનાવે છે। તેમણે આ બજેટને યુવા શક્તિ બજેટ ગણાવ્યું।
યુવા શક્તિ બજેટ હૈ, ઉસમેં युवा की सोच भी है, युवा के सपने भी हैं, युवा का संकल्प भी है और साथ साथ युवा की गति भी है। बजट में जो प्रावधान किए गए हैं उससे अलग अलग सेक्टर्स में लीडर्स, इनोवेटर्स और क्रिएटर्स तैयार होंगे।
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના 140 કરોડ નાગરિકો શક્ય તેટલી વહેલી તકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માંગે છે।
भारत के 140 करोड़ नागरिक फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनकर ही संतुष्ट नहीं है। हम जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं। दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है।
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીને કેન્દ્રીય બજેટનું સ્વાગત કરતા કહ્યું કે તે ફરજ અને જવાબદારીની ભાવના સાથે તૈયાર કરવામાં આવ્યું છે।
इस बजट ने महात्मा गांधी के ग्राम स्वरोजगार पहल को भी दिखाया है। इस पहल से जहां हमारे बुनकर, हमारे छोटे कुटीर उद्योगों को इसका लाभ मिलने जा रहा है और ग्रामीण क्षेत्रों के रोजगार को मजबूत करने की दिशा में यह बहुत बड़ा कदम है। साथ ही साथ टूरिज्म और कल्चरल सेंटर को भी विकसित करने का जो सपना माननीय प्रधानमंत्री जी देख रहे हैं, लगातार उस दिशा में सरकार का ये बजट उस पहल को दिखा रहा है।
કોંગ્રેસે કેન્દ્રીય બજેટ 2026-27ની ટીકા કરી છે. સોશિયલ મીડિયા પર આ વર્ષના બજેટ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ બજેટ દેશના અનેક આર્થિક, સામાજિક અને રાજકીય પડકારોનો એક પણ ઉકેલ રજૂ કરતું નથી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં બેરોજગાર યુવાનો, ઘટતા ઉત્પાદન ક્ષેત્ર, રોકાણકારો દ્વારા મૂડીનો પ્રવાહ અને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો સહિત અનેક મુદ્દાઓને અવગણવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_AVAD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશા અને છત્તીસગઢના 6 દિવસના પ્રવાસે જશે. રાષ્ટ્રપતિ બાલાસોર ખાતે ફકીર મોહન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે અને નવનિર્મિત ઓડિટોરિયમનું ઉદઘાટન કરશે. તેઓ બુધવારે ભંજબીર સુનારામ સોરેનની પ્રતિમાનું અનાવરણ કરશે અને રાયરંગપુરના મહુલડીહા ખાતે સરકારી કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. તેઓ આગામી 6 તારીખે સિમલીપાલ ખાતે આદિવાસી સમુદાયોની મહિલાઓ અને યુવાનો સાથે વાતચીત કરશે. આગામી 7 તારીખે રાષ્ટ્રપતિ છત્તીસગઢના જગદલપુર ખાતે બસ્તર પાંડુમ 2026 મહોત્સવનું ઉદઘાટન કરશે. એર ઇન્ડિયાએ ગઈકાલે દિલ્હીથી શાંઘાઈ સુધીની અવિરત ઉડાન સેવા 6 વર્ષ બાદ ફરીથી શરૂ કરી છે. શાંઘાઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પુંડોગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે આ હવાઈ જોડાણ બંને દેશો વચ્ચે લોકો વચ્ચેના સંપર્કો, વ્યવસાય, પર્યટન, વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપશે. જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપ સવારે 5:35 આવ્યો છે, જેનું કેન્દ્રબિંદુ પટ્ટન વિસ્તારમાં હતું. અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ અમેરિકાને ચેતવણી આપી કે ઈરાન પર કોઈપણ હુમલો પ્રાદેશિક યુદ્ધમાં પરિણમશે. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વમાં સૈન્યને તૈનાત કરી રહ્યા છે. જન્મદિનને સંબોધન કરતા ખામેનીએ કહ્યું કે અમેરિકા ઈરાન અને તેના વિશાળ તેલ અને કુદરતી ગેસ સંસાધનો પર હક કરવા માંગે છે. દરમિયાન શ્રી ટ્રમ્પે કહ્યું કે તેમને આશા છે કે ઈરાન કોઈ કરાર માટે સંમત થશે. આઈસીસી પુરુષ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 58 રને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 253 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 46 ઓવરને 2 બોલમાં 194 રન્સ બનાવી શકતા તે ઓલઆઉટ થયું હતું. આગામી 4 તારીખે સેમીફાઇનલમાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો ઇનકાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICCએ ચેતવણી આપી કે પુરુષોના T20 વર્લ્ડ કપમાં પસંદગીયુક્ત ભાગીદારી અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કથિત વલણના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમ માટે દૂરોગામી પરિણામો આવી શકે છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
આજના તમામ અખબારોમાં ગઈકાલે રજૂ થયેલ અંદાજપત્ર અંગેના સમાચાર છપાયા છે. ગુજરાત સમાચાર લખે છે કે સીતામૈયાનું મિર્ચ મસાલા વગરનું નિર્મળ બજેટ. દિવ્ય ભાસ્કર લખે છે કે સામાન્ય માણસને સીધી રાહત નહીં પણ 2047 માટેનું વિઝન, વિકાસના અસાધારણ સપના. સંદેશ લખે છે કે ડિફેન્સ બજેટ 15% વધ્યું, કર માળખું યથાવત. નવગુજરાત સમય લખે છે કે કરદાતાઓ, મધ્યમ વર્ગને નિરાશ કરતું ભવિષ્યલક્ષી બજેટ. અને ફૂલછાબ લખે છે કે સ્થિરતા અને વિકાસનો કર્તવ્ય પથ. સ્થાનિક સમાચારોમાં 2026-27માં કેન્દ્રીય વેરામાંથી હિસ્સા પેટે ગુજરાતને 57,310.86 કરોડ મળશે. બજેટમાં જ્વેલરી, સોના ચાંદી પર કોઈ ભાર નહીં, લાભ નહીં. સુરત સહિત 7 સિટી ઇકોનોમિક રીજીયન રચાશે. રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 માર્ચ સુધી લંબાવાય, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આજે સંસદના બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશા અને છત્તીસગઢના 6 દિવસના પ્રવાસે જશે. એર ઇન્ડિયાએ દિલ્હીથી શાંઘાઈ સુધીની અવિરત ઉડાન સેવા 6 વર્ષ બાદ ફરીથી શરૂ કરી. ઈરાનના સર્વોચ્ચ નેતાએ અમેરિકાને ચેતવણી આપી કે ઈરાન પર કોઈપણ હુમલો પ્રાદેશિક યુદ્ધમાં પરિણમશે. અને આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.